તારીખ 8/1/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 451 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 249
પરિભાષા એવી છે ને એનું સ્વરૂપ જ એવું છે કે આત્માના એકાગ્રતા રહે એ ચારિત્ર ગુણનો સ્વભાવ છે, તેથી તેવા પરિણામને શુદ્ધ ચારિત્ર કહેવામાં આવે છે. પ્રવેશ કરવાનો, વૃદ્ધિગત થવાનો, પૂર્ણ થવાનો, એમાં કોઈ પ્રકાર
નથી.
આ વસ્તુની સ્થિતિ છે, આવી કોઈ વસ્તુની સ્થિતિ અને ભગવાનના વચનો છે એ સ્થિતિને બતાવનારા જીવેન્દ્ર પરમાત્માના વચનો છે. એમણે આમાં બતાવ્યું છે સમુદ્રમાં ભગવાનની વિવિધમાં આ પ્રકારે વસ્તુની સ્થિતિ પ્રસિદ્ધપણે જાહેરપણે ઉપદેશ કરવામાં આવે છે. આ ઉપદેશ ભેદ જ્ઞાનની પરાકાષ્ઠાનો છે. ભેદ જ્ઞાનમાં કોણ અવલંબન કે પરગ્રહને અવલંબન લેતા તો રાગ થાય છે અને રાગાદી ભાવ અવલંબન લેતા પણ રાગ થાય છે. એ ગણિત પર્યાય છે, પણ શુદ્ધ પર્યાયનું અવલંબન પણ રાગનું કારણ થાય, સ્થિરતા કરવી છે. અવલંબન લઈને શું કરવું છે? સ્થિરતા કરવી છે. અને પર્યાય પોતે અસ્થિર ભાવ છે. અસ્થિર ભાવના આશરે સ્થિરતા કોણ કરશે? કેવી રીતે કરશે? એ સીધું સમજી શકાય. પરદ્રવ્યને આશ્રય તો રાગ થાય કેમ કે પરદ્રવ્ય રાગનું નિમિત્ત પડે છે, મલિન અવસ્થા, શુદ્ધ અવસ્થા અને ગુણ ભેદ આ ત્રણ પ્રકાર છે એક પદાર્થમાં પોતાના અને પોતાના જોઈએ તો મલિન અવસ્થા છે, શુદ્ધ અવસ્થા થાય છે અને અંદરમાં ગુણ ગુણના ભેદો છે. આ ત્રણે જો અવલંબન લેવાય એવું નથી, પર્યાય પર્યાયનો વિષય નીકળે છે. મલિન પર્યાય તો અવલંબન નો વિષય નથી પણ શુદ્ધ પર્યાય પણ અવલંબન નો વિષય નથી. એટલે હદ સુધી અવલંબન માંથી ખસવું જોઈએ, એક સમયની શુદ્ધ પર્યાયના અવલંબનથી પણ ખસવું જોઈએ. ત્યારે પર્યાય શું કરે છે, શુદ્ધ પર્યાય વાળાને તો પર્યાયનું અવલંબન હોય જ નહીં, જેને આંશિક શુદ્ધતા પણ પ્રગટે પ્રથમ સમય દર્શનમાં ત્યારે પણ એને ધ્રુવ તત્વનું જ અંતરતત્વનું જ પરમાત્મ તત્વનું જ અવલંબન હોય. પરમાત્મ તત્વનું જે અવલંબન છે એને છોડીને ઉત્કૃષ્ટ ભાવ અનુત્કૃષ્ટ કોઈ પણ ભાવનું અવલંબન લેવું એ પ્રભુ નિર્મળ પર્યાય બહિસ્તત્વ છે એ વિશેષ કહે છે. કેમ એનું અવલંબન છોડાયું છે? એ બહિસ્તત્વ છે. અંતરતત્વ સ્વરૂપ જે પરમાત્મ તત્વ છે તેનાથી બહારનો ભાવ છે.
બરાબર.
બે તત્વ લઈને એક જ પદાર્થમાં તો જે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે પરમાત્મ સ્વભાવ છે એ અંતરતત્વ છે અને એક સમયની સમી પ્રસંગના કાર્યક્રમની પર્યાય ચોથા સ્થાનની હો મુનિપણાની હો કોઈ પણ અવસ્થા હો કેવળ જ્ઞાનની હોય એ બધું બહિર્તત્વ છે, બહારનું તત્વ છે. પરમાત્માથી એ બહાર છે, બહાર છે એટલે એમાં એવું નથી. પરમાત્મ તત્વ છે એની સાથે સંયોગ રૂપ છે પણ એ રૂપે નથી. પર્યાય ધ્રુવ રૂપે નથી અને ધ્રુવ પર્યાય રૂપે નથી તો એનાથી બહાર છે કે નથી.
ક્ષેત્ર જુદું,
ક્ષેત્ર વિવાદનો વિષય થઈ ગયો. એ રીતે ક્ષેત્ર ભિન્ન છે ને એક એક અપેક્ષા એ બંનેની અપેક્ષા
છે.
જે અપેક્ષા એ ભિન્ન ક્ષેત્ર પણ એ કહેવામાં આવે છે તો એના દૈવગણાને જોઈને કહેવામાં આવે છે. એક પદાર્થની અપેક્ષા એ ભિન્ન પદાર્થના જે પ્રદેશો છે એમાં જે દ્રવ છે એમાં જ બધા ગુણો છે ને એમાં જ બધા ગુણોની આખા દ્રવની ઓછી એમ ભલે ખ્યાલમાં છે એમ ખ્યાલમાં
છે તો પણ
એ વસ્તુ વ્યવસ્થા છે, વસ્તુનું એ બંધારણ છે, એ બંધારણ તૂટી જાય છે એમ કહેવું
નથી.
અંતરતત્વમાં લીન થવા અર્થે અને પર્યાયનું અવલંબન છોડાવવા અર્થે એને બહિર્તત્વ કહીને એના પ્રદેશો પણ ભિન્ન છે એમ કહેવામાં આવે છે. પણ એમ કહેવું સમજીને એ તો નિર્દોષ છે, એમાં કંઈ સદોષ પણ નથી. પણ એના પ્રદેશો મૂળ પ્રદેશો જે છે એ પ્રદેશોમાં પણ બે વિભાગ છે, કેટલાક આત્માના ધ્રુવના કેટલાક પર્યાયના એમ કોઈ જોઈએ તો એમાં વસ્તુના સ્વજ્ઞાન વિશે નવો ભ્રમ થાય છે એટલે એને ગ્રહિત વિશે આત્મા લેવામાં
આવે છે.
252 કળશ છે કળશ ટીકાની અંદર, એમાં શોધ ચતુષ્ટયથી અસ્થિ ચતુષ્ટયથી નાસ્થિના બોલ ચાલ્યા છે. શ્યાદવાદ અધિકાર શ્યાદ અસ્થિ ને શ્યાદ નાસ્તે એમાં ગૃહક્ષેત્રકાળ ભાવની અસ્થિ અને ગૃહક્ષેત્રકાળ ભાવથી પરગ્રહક્ષેત્રકાળ ભાવથી આત્માની નાસ્તિનું વર્ણન કર્યું છે. ત્યાં સ્વક્ષેત્રનો આથી વળી એકદમ ધ્યાનના દ્રષ્ટિકોણથી વર્ણન કરાયું છે કે જે આત્માના અખંડ અભેદ જે પ્રદેશ છે જે ધ્યાનના કારણે અવલંબનનો વિષય થાય છે જે ક્ષેત્ર એ આત્માનું સ્વક્ષેત્ર છે. અને એ જ પ્રદેશોમાં ભૂમિકંપના છે કે આ મારો આ અખંડિત પ્રદેશ છું એવું પણ જે સ્વક્ષેત્ર સંબંધી ભેદકલ્પના થઈ વિકલ્પ છો એ જ પરપ્રદેશ છે. તેને ને તેને પરપ્રદેશ કહેવામાં આવે છે. જે સ્વપ્રદેશ છે તે જ પરપ્રદેશ છે. પરિણામે મૌન થવામાં એ પ્રકારે ઉપાડ આવે છે, એ પ્રકારે પુરુષાર્થ પરિણામ થાય છે ત્યારે જોર થાય છે, આમ થાય છે. વિભાવનો નાશ કરવાનું, મિથ્યાત્મનો નાશ કરવાનું જોર આમ થાય છે એમ ત્યાં શૈલી કરી છે. એવું કઈક એવું બતાવવું છે એની અંદર કે આત્મામાં આમ હવાય છે, આ રીતે આ રીતે આત્મામાં હવાય છે, એવું બતાવવા માટે એવી ભાષાની શૈલી કરી છે. દ્રવ્યથી પર્યાય અતિ દૂર છે, દ્રવ્યથી પર્યાય દૂર છે. વિધિ સાધના નિયમ સાધના કરો છે. એવો છે સમય સાર કે ચારે પ્રકારના જે ક્ષણિક ભાવો છે તેનાથી દૂર છે એમ સમજવાય. અહીંયા બહુ તત્વ છે. પરબ્રહ્મ પરભાવ હેમ એમ પણ કહેવામાં આવે છે. પણ તેથી કરીને તેવું જ્ઞાન સાધ્ય નથી એવો કોઈ અર્થ કરે તો ભૂલ થઈ જાય. સાધકને સાધ્ય શું છે? અવલંબનનો વિષય ત્રિકાળ છે, પણ સાધ્ય તો મોક્ષ અવસ્થા છે. સાધક મોક્ષ માર્ગ છે. અને સર્વ પર્યાયનું જે આ લક્ષ છોડાવો, અવલંબન છોડાવવા માટે એનું એ પણ કયું છે? પણ પરદ્રવ્યને રાગનો ત્યાગ કરાવવાની માફક એનું પરદ્રવ્ય પણ કહ્યું નથી. શરીર આદિ પરદ્રવ્ય છે, પરિગ્રહ આદિ પરદ્રવ્ય છે, રાગાદિ પરદ્રવ્ય છે. આમ તો પોતાનું પરિણામ છે, પણ એને કયો સ્વભાવ અથવા પરદ્રવ્ય કહેવામાં આવે છે. એનો નાશ થાય છે. રાગાદીનો તો નાશ થાય છે જયારે અવસ્થાના નિર્મળપણાનો નાશ થાય છે એમ બધું નથી. એટલે કહેવામાં એક સરખું કથન આવે છતાં અંદરમાં એની મર્યાદા ભૂમિ છે એમ. એની મર્યાદા તો સાથે સાથે ખ્યાલમાં રહી જોઈએ. બહુ હતો કથનમાં નિર્દોષપણો છે. આપણે વિચાર્યું સામાન્યપણે કથન જે કાંઈ હોય છે એની સામે વિવાદ થાય છે કે આમ ન કહેવું જોઈએ, આમ ન બોલવું જોઈએ, આવું આવા વચન ન હોવા જોઈએ. પણ વચનની સાથે પ્રયોજનને સંબંધ છે કે નહીં આટલું વિચારવું જોઈએ.
બરાબર.
જો ત્યાં પ્રયોજનની સીધે અર્થે વચનો નીકળ્યા હોય તો તે વચનો નિર્દોષ છે. અને કહેવાતા નિર્દોષ વચનો પણ પ્રયોજનની સિદ્ધિ ન કરતા હોય તો એ વચનોનું કોઈ મૂલ્ય છે
નહીં.
એ તો વચન તો ટેપ રેકોર્ડર પણ બોલે છે. રેકોર્ડ થઈ ગયેલા વચનો તો મશીન પણ બોલે છે. એમાં ક્યાંય ચેતન તો નથી, ચૈતન્યનો એક અંશ નથી. એટલે એ પાછળ જ્ઞાન શું છે અને એ જ્ઞાનમાં પરિણામમાં પ્રયોજનની સિદ્ધિ શું છે, બસ આટલો વિષય જો લેવાય જાય તો ક્યાંય વિવાદનો વિષય રહે એવું
મને. પ્રયોજનની સિદ્ધિ થાય છે
એટલું જોવાનું. પ્રયોજનની સિદ્ધિ અર્થે આમાં કઈ રીતે દ્રષ્ટિકોણ બેસે, પ્રયોજન સિદ્ધ થાય એવો દ્રષ્ટિકોણ અહીંયા કઈ રીતે લાગુ કર્યો છે એ બરાબર તપાસ આવી જાય. ને એવા એમ જ હોય એ વચનની સાથે કોઈ માથાકોટ કરવાની જરૂર હતી. તો ગમે તે વચ્ચે અજ્ઞાને પણ પ્રયોજનની સિદ્ધિની વાત તો નાખી દે કે ગમે તે કથન કરતો હોય એમ કે હું આ પ્રયોજન ચૂકી દઉં છે એમ કરીને વાત તો નાખી દે છે અજ્ઞાને.
પ્રયોજન અનુસાર તો નહીં હોય તો મિત્ર તો શું હોય છે કે અજ્ઞાનમાં પ્રયોજનની સિદ્ધિ અર્થે નહીં પણ કોઈ બીજા કોઈ ને કોઈ અન્યથા પ્રકારની અંદર હોય છે. જેમ કે ખરેખર
અને કથન પરસ્પર વિરુદ્ધ વાત કરીએ તો એ તો કઈ રીતે આ પ્રયોજનથી વાત કરી છે
પછી તો કેમ વાત કરે છે કે પ્રયોજનની અંદર સંકળાયેલું હોય તો કાંઈ વિવાદ કરવાનો અધ્યાત્મનો વિષય છે એ અનુસાર આગમનો વિષય છે એમ જ આગમનો વિષય છે એમ બેને એક માનવાનો પણ આગ્રહ રહે છે ત્યારે એમાં ચોખ્ખી જાય છે. આગમ અધ્યાત્મ કે એક સમયની પર્યાયના પ્રકારના પ્રદેશો સત્તાનો
વિષય
તો આગમ છે એમ નથી. આગમમાં તો એક જીવને જે અસંખ્ય પ્રદેશો છે એના એનામાં સર્વગુણો છે એ સર્વ પ્રદેશોમાં સર્વ પર્યાયો છે ચાહે વિકારી પર્યાયો હોય ચાહે શુદ્ધ પર્યાયો હોય. એમાં અધ્યાત્મમાં વિકારી પર્યાયને પણ ભિન્ન પ્રદેશમાં મૂકવામાં આવે છે અને અધ્યાત્મ શુદ્ધ પર્યાયને પણ ભિન્ન પ્રદેશમાં મૂકવામાં
આવે છે.
તો એ અધ્યાત્મનો વિષય છે આગમનો નહીં.
બરોબર.
આગમની અંદર તો જે પ્રદેશો છે ત્યાં જ બધું છે. અખંડ એક પ્રદેશ છે અસંખ્ય પ્રદેશો તો ભેદ કરતા એક અખંડ પ્રદેશની આત્મા છે એમાં અનંત ગુણોનો નિવાસ છે અનંત ગુણો છે ત્યારે એની પર્યાયો છે ચાહે શુદ્ધ હોય કે ચાહે
અશુદ્ધ
બસ બહુ વિભાગ કરો એટલે એમાં કઈ પછી ગડબડ થાય એવું
નથી. બરોબર.
હવે અધ્યાત્મમાં ત્યાં અધ્યાત્મ શું છે એનું સમજમાં આવવું જોઈએ. સમજમાં આવવું જોઈએ નહીં પણ એવા વચન ઉચ્ચારણ એવા ભાવમાં એનો આત્માના આવવાનો પ્રયાસ પણ હોવો પુરુષાર્થ પણ હોવો જોઈએ.
બરોબર.
આત્મામાં આવવા માટે જોર મારે ત્યારે શ્રોતા ઉપર એ જ ભાવને અનુસરવાનું છે કે એને બીજા ભાવે અનુસરવાનું છે.
સાધ્ય એક વર્ષ સાધ્ય સાધ્ય તો એ ભાવ વચનથી ભાવ લક્ષ્મ લેવાનો
સાધી
વચનથી વચન લક્ષ્મ લેવાનું નથી. હવે એવા ભાવથી પોતાના ભાવને પુષ્ટિ મળે છે કે નહીં આટલો સવાલ છે. હું આત્મામાં આવવાની કેવી તીવ્ર અને તીખી વાત છે એમ થઈને એને પોતાને સાંભળનારને પણ પોષણ તો કરવું જોઈએ પ્રયત્ન ન ચાલે તો પણ રૂંચવું તો જોઈએ એટલી વાત છે. રૂંચવું તો જોઈએ આત્માનો આવવાનો આવવાની વાત છે તો એને રૂંચવી જોઈએ.
બરોબર. એમને તો બાળ પ્રયોજનથી વાત કરીએ તો પ્રયોજન બાળ જોઈને ખાઈએ ન થાય અને બાળ જોઈને એ જ વચનમાંથી બીજો અર્થ નહીં કરે એવો
પણ પોતાનું ધ્યાન ન હોય તો એના સ્પષ્ટીકરણ ઉપર એને વજન પોતાનું જે પકડો છે એના ઉપર વજન જાય છે. આમાં શું છે દરેક જીવ ફાવતું લે છે
ફાવતું લે
ઉપદેશમાં તો સર્વ પ્રકાર આવે છે સર્વ અપેક્ષાઓ અને સર્વ વિવિક્ષાઓ આવે છે. જીવો જેને જે ફાવે છે ને એના ઉપર એને પકડે છે ને એના ઉપર જોર દે છે.
માટે
એનારે તો બધું સ્પષ્ટ કર્યું
સ્પષ્ટ ન કહ્યું એમને તો કેવું છે કે એક વાત કરી હોય, એક માન અપેક્ષા એવી હોય, સ્પષ્ટ તો સામાન્ય અપેક્ષા સ્થાન થાય, સ્પષ્ટ હોય
માનો કે ત્યારે સ્પષ્ટ ન કર્યું. કોઈ તો અજાણ્યો જીવ છે, બાળ જીવ છે, એને ઊંધું સમજવાનું નિમિત્ત થાય એવો એક પ્રકાર દેખાય છે. પણ સમજવાવાળાની ક્યાં સુધીની જવાબદારી છે એ વિચારવા જેવું છે કે કોઈ પણ સમજવાવાળાએ ક્યારે પણ એને એમ લાગે કે આ આમ કેમ, ત્યારે એને ખુલાસો પૂછવો જોઈએ કે આપ એક સમયની પરિવારમાં ભિન્ન પ્રદેશો કહો છો, પ્રદેશોમાં તો જે સર્વગુણો સર્વ પ્રદેશોમાં જ પ્રસરણીય છે શુદ્ધ શુદ્ધ ગીતામાં. આ વિષયની અંદર શું અપેક્ષા છે, આ તો કેવી રીતે હશે, પોતે જિજ્ઞાસા નથી પૂછવું
જોઈએ.
જ્યાંથી જ્ઞાન લેવું છે ત્યાંથી તો એને પોતાના સ્થાનમાં રહીને જ
લેવું.
જ્ઞાન અપેક્ષા ઉદાહરણ કરવા જાય તો બાપ છે ને વાત કરી શકાય, તમારા પૈસા લેના છે તમારી રીતે તમે લઈ લીધો, આ રીતે પૈસા લેવાના જ્ઞાનદાર છે. અહીંયા તો કઈ જ્ઞાની પાસે તો કઈ લેવું નથી, ત્યાં તો પોતાને મેળવવી છે અને જમીન ગરમીનો નાશ કરો ત્યારે એને કેટલી અર્પણતાની બુદ્ધિ હોય અને સમૃદ્ધિ હોય તો એ વિશે ભાવનું
કરે.
સર્વાર્પણ પરમ પ્રેમ એ સત્સંગની ઉપાસ ક્યાંય પણ જ્ઞાની આયોજનમાં શંકા તો પણ એને જે વચન પ્રત્યે અપ્રીતિનો ભાવ થવો જોઈએ. કોઈ વચન એવું નીકળે કે જે સિદ્ધું એને બેસે નહીં અથવા પોતે કેમ સિદ્ધું બેસતું નથી, પોતે એથી વિરુદ્ધ એને બેસાડેલું છે, કાંઈક નહીં બેસવાનું બી કારણ છે, મફતનું નથી બેસવું નથી, પણ પોતે ઊંધો થઈને બેઠો છે અભિપ્રાયમાં, એટલે કોઈ વાત એને ન પણ બેસે એવું તો પણ એને કોઈ પણ વચન પ્રત્યે સાદામાં સાદા કોઈ પણ વચન પ્રત્યે એને અપ્રીતિને અપ્રેમ જેવો પ્રકાર આવવો એ ખાસ લક્ષણ છે. ત્યારે જ એને એમાં રહેલું રહસ્ય છે એ સમજાય છે. કે વર્તમાન અવસ્થામાં એનું અવલંબન છે એ અનેક બાને પુષ્ટ થાય છે. કેવા કેવા બાને પુષ્ટ થાય છે, ભવિષ્યમાં જે મૂળ દશાની પર્યાય, ભવિષ્યમાં જે મોક્ષ દશાની પર્યાય, એની ભાવનામાં પણ એ પર્યાય ના ગણી મને છોડે. બીજું શું છે કે પ્રવેશ આ રીતે થયો છે,
પ્રવેશ
લૌકિક ક્ષેત્રમાંથી ધર્મના ક્ષેત્રમાં જે પ્રવેશ થાય છે એમાં એને પહેલું એ વિચાર્યું છે પર્યાય આશ્રય, મારે મારામાં મારું કલ્યાણ કરવું છે, મારી કલ્યાણ જે દશા નથી મારી અકલ્યાણની દશા છે એમાંથી મારે મારું કલ્યાણ કરવું, એમ પર્યાયના લક્ષ્ય પ્રવેશ છે. એક તો એને અનાદિનું પર્યાયમાં એકત્વ છે, એ જ એકત્વ ચાલુ છે એ સ્થિતિમાં એને પર્યાયના લક્ષ્ય થોડોક વિવેક કર્યો કે મારામાં દોષ છે, તાળના છે, ગુણ છે પ્રગટ કરવાથી. પણ આખો વસ્તુ વિજ્ઞાનમાં શુદ્ધિનો પ્રકાર એવો છે કે પર્યાયનું અવલંબનને આશરે છૂટે ત્યારે એને શુદ્ધ થાય.
એટલે આ એને ગૌણ કરવું જોઈએ. એને પહોંચવું છે પણ એક વાર એને ગૌણ કરવું જોઈએ. આવો જ કોઈ પ્રકાર છે, વિજ્ઞાન પણ આ પ્રકારે. એમાં બીજો કોઈ ઉપાય નથી. એટલે તો બરોબર થાય. જગતના સર્વધર્મ સંપ્રદાયના મતો તમામ પર્યાય સંબંધિત ઉપદેશ કરશે, પણ આવો સ્વબ્રહ્મ નો આશ્રય કરવાનો છે અને પછી પર્યાયની શુદ્ધિ થશે એ વિષય યથાર્થપણે સાંગળ પામ બહુ મુશ્કેલ છે.
બરોબર,
એક શાંતિમાં એ વિષય છે. એકલા ધર્મ અપરિણામીનો વિષય ચાલ્યો છે વેદાંત, તો પર્યાયના વિષયમાં ગોટો થઈ ગયો. અહીંયા ધ્રુવના પ્રદેશો જુદા ને ત્રિકાળીના પ્રદેશો જુદા કરતા જે ગોટો થઈ જાય, તો ગોટો થઈ જાય. એના પ્રદેશો જ જુદા છે. જે પ્રદેશો આ પ્રદેશમાં આવે ને આ પ્રદેશમાં આવે એવું આગમની દ્રષ્ટિએ ધૂમ થાય, તો અધ્યાત્મ તો ઉત્પન્ન થવાનું વસ્તુ ક્યાંય છતું રહ્યું નહીં. એ તો બહુ દૂર થઈ ગયું પાછું. અને એવું ભૂલ પ્રયોજન લક્ષ્મણ હોવાથી થાય છે. એમ થવાનું કારણ શું?
પ્રયોજન
સંતો વચન છે. ભગવાનની દિવ્યદ્વારે સંતાન કરો બધા રૂપિયા છે. વચન તો વચન છે, પણ જ્યાં આશય નથી જળવાતો, જ્યાં અંદરની અંદર પ્રયોજન નથી જળવાતો, ત્યાં પછી અન્યથા અર્થઘટન થઈ જાય છે અને અન્યથા પરિણામ થઈ જાય છે. ધ્રુવ નું લક્ષ્ય કરે તો યથાર્થપણે ધ્રુવ નું લક્ષ્ય કરે
સારું.
પ્રકૃતિ જુદી, માત્ર જુદી, તત્વ જુદી છે. ગૌણ થઈ જાય, ગૌણ તો ફળના જ છે, ગૌણ કરવાની જ વાત છે. એ મુખ્ય ગૌણનો વિષય છે. સાંખ્યમાં તો પ્રકૃતિનું તત્વ જુદી, આ તત્વ જુદી, આ બે તત્વ જુદા જુદા. દોષ માત્ર પ્રકૃતિ તત્વ કરે છે, પુરુષ નિર્દોષ છે. આખો પર્યાય સહિતનો આત્મા થઈ ગયો નિર્દોષ. પણ જો કે ત્યાં તો દ્રૈવિક પર્યાયથી ગુરુ પણ નથી વસ્તુ વ્યવસ્થા. દ્રૈવિક પર્યાયથી કે દ્રવ ક્ષેત્રકાળ ભાવથી કોઈ
નિરૂપણ
નિરૂપણ નથી. અંશમાં અંશની બુદ્ધિ, અંશમાં આખાની બુદ્ધિ થઈ ગઈ.
વિપુલ નિર્દોષ નથી, ભણ વગર તો શરૂઆત જ નથી. અને જરા સો પરિપૂર્ણ નિર્દોષતા ની ભાવના વગર તો શરૂઆત જ
શરૂઆત.
અને જરાસો વિવેક કીધો
એને,
જરાસો વિવેક કીધો
કેવો, એનાથી મહાવિવેક તો આ છે. શું તમને પ્રશ્ન? વાત એમ થઈ ને કે
શરૂઆત
વિવેક કર્યો છે જીવે, કે મારામાં અપૂર્ણતા છે ને અશુદ્ધિ છે ને દોષ છે, મારે પૂર્ણ શુદ્ધ થવું છે. થોડો વિવેક કરીને પ્રવેશ, થોડો વિવેક કેમ કે હજી તો અજ્ઞાન દશામાં જ આયા નથી કર્યું છે. ત્યાં કેટલો વિવેક પ્રગટો છે, થોડો જ છે. કે એક એને ક્ષેત્ર બદલવું છે, આખું પોતાનું કાર્યક્ષેત્ર બદલવું છે.
બરોબર,
છતાં કાર્યક્ષેત્ર અને જે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે એ બધું ગૌણ કરવું, અને એક શુદ્ધ પરમાત્મ તત્વને મુખ્ય કરવું એ મહાવિવેક છે. આ અલ્પ વિવેક છે, એમ કે
બરોબર.
એક તો વિચારતો કે રાગાદિ પરિગ્રહને માનમાં કોઈ ત્યાગ કરે તો જગતમાં અંદર લોકોને આખું જગત એને માન આપે છે. ત્યાગ કર્યો છોડી દીધું, તો એ નથી જોઈ શકતું કે એવા ત્યાગમાં એ હિચકો છે કે નીચે હિચકો. ત્યાગ કરવા છતાં ત્યાગમાં ન અટકે એની માનતા છે, કે માત્ર ત્યાગ કરે એની. એવી જ રીતે કોઈ તીવ્ર રાગમાંથી મંદ રાગમાં આવે છે તો પણ એની બાહ્ય શાંતિ જોઈને જગતના જીવો બહુ માનતા. શાંત છે, એની શાંતિ
લોકોને બહારથી પણ આ બધા ભૂમિમાં આવે છે. તો જે રાજાજી કષાયનો અભાવ કરે સમય પ્રકારે અને શુદ્ધતા જેને પ્રગટ થાય એનો મહિમા તો સામાન્ય રીતે એનાથી વિશેષ આવે. અને એ રીતે સમય દ્રષ્ટિઓનો, નિર્ગ્રંથ ગુરુઓનો અને પરમાત્મા વર્ગનો મહિમા
કરવામાં
આવે છે. આ બધા ઉત્તરોત્તર ઊંચા પ્રકાર હોવા છતાં તો એક પ્રકારમાં ન અટકે એથી કેટલો ઊંચો પ્રકાર. સમય દર્શન થાય તો એમાં અટકે ને સાતમું દર્શન એમાં અટકે, પૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાન થાય તો પણ એમાં અટકે નહીં, એને પણ ગણું કરી નાખે. અને એ કુદરતી વિષય છે અને સમજી શકાય એવો છે. પહેલા 1 લાખની પણ ભૂલ નહોતી, લાખ થયા ત્યારે લાખની મુખ્યતા થઈ કે ગણું છે, 10 લાખ થયા ત્યારે એની ગણતા થઈ કે મુખ્યતા રહી. જેને કરોડપતિ થયું છે એને તો એ બધું મુખ્ય પરિપૂર્ણ શુદ્ધિરૂપ જે મોક્ષ છે એ તો તમે અત્યારે ઉપસ્થિત નથી, પછી એનો વિકલ્પ કરીશ ને એનો રાગ કરીશ એથી શું સાધ્ય છે? એ તો કઈ સાધ્ય નથી. જ્યાં મુખ્ય ગુણની અવસ્થા છે સાધક દશામાં ત્યાં તો મુખ્ય વિષય નિશ્ચય તે મુખ્ય હોવો જોઈએ, નિશ્ચય જે આત્મ સ્વરૂપ છે એ જ મુખ્ય હોવું જોઈએ. પછી તે જ્ઞાન થતા તો મુખ્ય ગુણ જ રહેતો નથી, દશાની ચર્ચાનો વિષય નથી. જ્યાં પૂર્ણ શુદ્ધિ થઈ ગઈ ત્યાં તો ઉપયોગમાં મુખ્ય ગુણ પણ રહેતો નથી, ત્યાં તો સર્વદેશી ઉપયોગ છે. એટલે એ પ્રશ્ન ત્યાં ખલાસ થઈ ગયો. આગળ વધવા માટે તો જે કઈ પ્રાપ્ત થાય એનું ગૌણ કોનું થયું એ તો કુદરતી છે. અને જે પ્રાપ્ત થયું એમાં ગૌણ કોનું ન થયું અને અહીં તો પર્યાયનો આશ્રય કર્યો એટલે શુદ્ધ મિથ્યાત્મા જાય છે.
બરોબર,
શુદ્ધ પહેલું ગુણ સ્થાન હાથમાં આવે, ચોથે થી પડી જાય, પાંચમે તો પાંચમે થી પડી જાય, છઠ્ઠે હાથમાં છઠ્ઠે હાથમાં કોઈ પણ ગુણ સ્થાને જાય. પર્યાયનો આશ્રય થયો
પર્યાયનો
આશ્રય લીધો હોય એટલે પહેલા ગુણ
સ્થાનમાં
સૌરાગનું સ્થાનમાં આવવાના કેટલા કેટલા કારણો છે અને ગ્રહિત મિથ્યાત્મા કેવા કેવા પ્રકારો છે એ બધું પણ એક વખત જાણવાની ખાતર તો સમજી લેવું જોઈએ. કે જેથી સૌરાગનું સ્થાનમાં રહ્યા રહ્યા પણ એવી ભૂલ તો દર્શનો ક્યાં લાગુ થઈ જાય, કેવી રીતે લાગુ થઈ જાય એ વિશે બધા પર કહે છે કે પ્રભુ નિર્મળ પર્યાય ગણિત તત્વ છે, તે નિર્મળ પર્યાયના આશ્રયે ટકે નહીં વધે નહીં. એ નિર્મળ પર્યાય નિર્મળ પર્યાયના આશ્રયે ટકતી નથી વધતી નથી એમ થવાનો પ્રશ્ન નથી. પણ નિર્મળ પર્યાય મને નિર્મળ પર્યાય થઈ એમ જે આજે આશ્રય થાય ત્યારે એ મલિનપણે આશ્રય થઈ જાય છે, તેનો નિષ્ઠાન આવી જાય છે. એટલે તો આત્માનો આનંદ ઉપદ્રવ થતા મોક્ષ માર્ગમાં એ ગૌણ થઈ જાય છે. જ્ઞાન વધવા છતાં એ જ્ઞાન ગૌણ થઈ જાય છે, ચારિત્ર શુદ્ધ થવા છતાં એ ચારિત્ર ગૌણ થઈ જાય છે. આપણો મોક્ષ માર્ગ ગૌણ થઈને ત્રિકાળ વિશુદ્ધ પરમાત્મ તત્વની મુખ્યતા રહે છે એવું સમય દ્રષ્ટિનું સાધકનું સર્વ સાધકોનું ત્રણેય કાળે આ પ્રકારે પરિણામ મળે છે. આ વિષયથી કહેવાતા જૈનો અજાણ્યા રહ્યા છે તો પછી બીજા મને તો એનો કંઈ આ વિષય એજન્ડા ઉપર ચર્ચામાં છે.
પણ જ્યાં સમૂહ દર્શનના ચારિત્રાને મોક્ષ માર્ગ હોય એવા સૂત્રનો સ્વીકાર છે, સિદ્ધાંતનો સ્વીકાર છે, ત્યાં પણ એ ગૌણ રહે છે અને ત્રિકાળી આત્મતત્વ મુખ્ય રહે છે એ વિષય છે.
મોક્ષ નો પર્યાય થી શું પડે મારે?
અરોક્ષ પર્યાય છે, બીજું પ્રયોજન નહીં, પ્રયોજન ની અવલંબન નો પ્રયોજન
નથી.
સાધુ તો મોક્ષ વચ્ચે એનું અવલંબન ના તો એક પ્રકાર એ શુદ્ધ પરમાત્મ તત્વ છે, અને પર્યાયમાં યથાર્થ લક્ષ છે એનો અર્થ કે એનું પૂર્ણ થયું છે એવા ધ્યેય ઉપર એનું લક્ષ્ય છે સાધુ. બીજું એવું વર્તમાન અવસ્થામાં શુદ્ધિ અશુદ્ધિ શું શું છે એને પણ એ બરાબર જાણે છે, એ પણ એના લક્ષ્ય બાર નથી, એ તો જ્ઞાન બાર નથી. તો વર્તમાન અવસ્થાની અપેક્ષા એ લક્ષ્ય નો અર્થ જ્ઞાન માત્ર લેવો, જાણવું માત્ર લેવું, શું કાળે જાણેલો પ્રયોજનવાન છે. ધ્યેયની અપેક્ષા એ લક્ષ્ય નો વિષય ધ્યેય થાય છે, અને ધ્યેયની અપેક્ષા એ લક્ષ્ય નો અર્થ થાય છે, અવલંબન થાય છે. યથાર્થ લક્ષ હોય છે એમાં ત્રણ વાત એ કાર્ય હોય છે, અને ત્રણ વાત અર્થ જુદા છે. વિચાર ચાલી ગયો ગણેશના વચના બીજી વાત એકત્વ પરિણામમાં બધું એક ભેદ થઈ ગયું છે, થઈ ગયું છે, બે છે હું, અનાદિ થઈ અને વર્તમાન કશાય ભાવ તે હું, આત્મા પ્રજ્ઞા ખોવાઈ ગયો છે અને ખબર નથી હું કેવો આત્મા મૂળમાં શું છે, મારું મૂળ સ્વરૂપ શું છે એનો કઈ પત્તો નથી. વર્તમાન કષાયનો અનુભવ, અશાંતિનો અનુભવ, દેહાદીનો સંયોગમાં હુંપણાનો અનુભવ, અને જે કાંઈ ઉદય હોય એમાં હુંપણ છે, એક મેઘ થઈ ગયું છે તેમાંથી જો આ સીધી સુખી વાત છે અહીંથી એ સ્થિતિમાં છે એમાંથી એમ કે છે હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન માત્ર આ સમય સારો મંત્ર છે, જ્ઞાન માત્ર આચાર્ય મહારાજે કહ્યું ને આત્મતત્વ અહીંયા વ્યવસ્થિત મેં કર્યું, જ્ઞાન માત્ર નું આત્મતત્વ સંસ્કૃત કર્યું, હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ જુદું પડવાનું છે. જ્ઞાનમય આત્મ સ્વરૂપમાં અંતર સાવધાની, જ્ઞાન માત્ર છું એનું જે વાચ છે, એ વચનનું જે વાચ છે એ પ્રકારે જુદું પડવાનું છે. ગોસળિયાની જેમ જીવ વિભાવમાં ભેરસેર થઈ ગયો છે, જેમ ગોસળિયાને કાંડે બાંધીમાં દોરા તરફ નજર કરીને પોતાને જુદો ઓળખી લીધો તેમ ગોસળિયાનું દ્રષ્ટાંત લગભગ બધાને ખબર હશે. ગોસળીઓ કરીને એક બહુ ભલકનો છોકરો હતો, એ ભૂલી જતો હતો કે હું ગોસળીઓ છું, પછી હેરાન થઈ જતો હતો પોતે ને પોતે, અરે ગોસળીઓ ખોવાઈ ગયો, અરે ગોસળીઓ ક્યાં ગયો છે, ગોસળીઓ ક્યાં ગયો છે, રડે 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 તો પોતે ગોસળીઓ છે. પછી એની માતાએ વૃત્તિ કરી છે અને કાંડે લાલ દોરો બાંધ્યો, કે જેના કાંડે લાલ દોરો બાંધ્યો હોય ગોસળીઓ, જ્યાં એની નજર જાય પોતાના કાંડા ઉપર, અરે આર્યો પસંદ, આર્યો પસંદ. આવો એક અલ્પ બુદ્ધિવાન નો દ્રષ્ટાંત, જેટલો અલ્પ બુદ્ધિ વાળો છે એટલો આ જીવ પોતાના વિશે અલ્પ બુદ્ધિ વાળો ખરેખર. આમ તો એમ લાગે કે આટલી બધી અલ્પ બુદ્ધિ પણ ખરેખર એવી મોટી અલ્પ બુદ્ધિ છે. આ ભલે દુનિયામાં જીવ ચતુર દેખાતો હોય પરમાત્મા વિષયમાં તો આટલી જ અલ્પ બુદ્ધિ છે,
કેમ જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ્ય કરી. જ્ઞાન દોરો ક્યાં છે? પરમે સર્યાયમાં છે. જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ્ય કરી હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ પોતાને જુદે ઓછી લેવાનું છે. ભાષા બહુ ટૂંકી કરે છે પણ અંદર ગુણ આવશ્ય છે. લશ્કરીમાં યથાર્થ લક્ષ્ય કરી એમ લઈ લીધું છે. જ્ઞાન દોરા તરફ લક્ષ્ય કરીને પણ યથાર્થ લક્ષ્યમાં શું આવે છે કે યથાર્થ લક્ષ્યમાં પૂર્ણતાનું ધ્યેય પણ લક્ષ્યમાં છે. યથાર્થ લક્ષ્યમાં વર્તમાન જ્ઞાન ઉપરથી ત્રિકાળી જ્ઞાન સ્વભાવનું અવલંબન છે ત્યારે જુદો પડે છે ને. એમ વર્તમાન અવસ્થા એના ઉપર જ્ઞાન જાય છે ને એનાથી શુદ્ધ અવલંબન આવે છે ત્રિકાળી જ્ઞાન સ્વભાવ ઉપર, અને છતાં ધ્યેય પૂર્ણતા મેળવે છે. એમ ત્રણે વાત એક સાથે યથાર્થ લક્ષ્યની અંદર આવી જાય છે.
બરોબર.
યથાર્થ લક્ષ્ય એમ કહેતા એટલી વિશાળતા છે એ લક્ષ્ય. એક સમયની લક્ષ્મી પર્યાયમાં કેટલી બધી વાત છે. દ્રવ્ય પર્યાય પરત વર્તમાન પર્યાય પૂર્ણ પર્યાય ને દ્રવ્ય બધું એક સાથે છે એને યથાર્થ લક્ષ્ય કહેવામાં આવે છે. ત્રણેયનો પ્રકાર જુદો છે. વર્તમાન જ્ઞાન છે તો એને વર્તમાન જે જ્ઞાન લક્ષણ છે તો શુદ્ધ અંતરવલંબનમાં ઉતરવા માટે એક પ્રેક્ટિકલ સાઈડનો એક પોઈન્ટ જ મળે છે અને પ્રેક્ટિકલ કરવાનો એક પોઈન્ટ જ મળે છે. જેમ કોઈને માણસની ચોટલી દેખાતા આખો માણસ સંતાયેલો છે એમ દેખાય, એક અંગૂઠો દેખાય ત્યાં આંગળી દેખાય ત્યાં આખો માણસ ત્યાં છે એમ જે દેખાય છે એમ એ તો એટલા જ પોઈન્ટમાં છે. અને પૂર્ણતાનું જે લક્ષ્ય છે એમાં એને બરાબર વર્તમાનમાં આવતો પણ અને પૂર્ણ થવું બાકી છે બધું ખ્યાલમાં રહે છે પણ એ ગૌણ રહી જાય છે. લક્ષ્મી અંદર મુખ્ય ગૌણ ધ્યેયને આશ્રયને બધા વિભાગો યથાસ્થાનમાં જ્યાં છે સચવાઈ રહે છે એને યથાર્થ લક્ષ્ય કહેવામાં આવે છે.
બહુ સરસ
યથાર્થ શબ્દ વાપરીને યથાર્થ લક્ષ્ય કરીને હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ જે અંતર આશ્રય કરે છે ત્યાં એ પોતાને ભીન પાડે છે, ભીન અનુભવે છે, ભીન ઓળખે છે.
પૂર્ણતા
છે હા એ તો ઉભલો પણ ને ત્રિકાળી જ્ઞાન સ્વભાવે છે લક્ષ્યમાં એટલે આશ્રયમાં છે. ત્રિકાળી જે તત્વ છે એના ઉપર જ ખરેખર લક્ષ્ય છે. સાતમું લક્ષ તો એના ઉપર છે, એવું તો ગમ છે. આ તો મુખ્ય લક્ષ્ય જ એના ઉપર છે. જ્ઞાન લક્ષણ જોયું તો આખું જ્ઞાન તત્વયા છું, જ્ઞાન માત્ર છું, માત્ર જ્ઞાન સ્વરૂપ છું. એમ અખંડ જ્ઞાન તત્વો ઉપર ત્રિકાળી તત્વો ઉપર એનું અવલંબન એની મુખ્યતા પકડાય છે એ ત્યાંથી પકડાય છે. વર્તમાન જ્ઞાન દોરા રચના રાખવા શું જરૂર છે? તો વર્તમાન પર્યાય છે એમ નહીં થાય. ત્રિકાળીમાં તમે વિકલ્પ રહેશે હું એક છું, શુદ્ધ છું, પૂર્ણ છું, જ્ઞાનમય છું, આનંદમય છું, આમના વિકલ્પ રાખે છે. પ્રેક્ટિકલ નહીં થાય. પ્રશ્ન થાય એવું છે આ જ્ઞાન દોરો વચનો શું કરવાના એક વિકલ્પનું અવલંબન લેવું છે. સીધું પ્રકારનું અવલંબન લઈ લઈએ તને વિકલ્પ થશે અને ત્રિકાળી અવ્યક્ત તત્વનો વિકલ્પ ન થાય અને અવલંબન થાય બે વાત જુદી જુદી છે. વિકલ્પમાં તો અન્ય રોકાઈ ગયા, કલ્પના એ ચડી ગયા. વિકલ્પનામાંથી વિકલ્પમાંથી વિકલ્પના કલ્પના થઈએ, વિશેષ કલ્પના થઈએ એ નથી મળતું. અવલંબન આવવું જોઈએ અંદરમાં એ વિશે છે. બહુ નાના ટુકડામાં પણ કેટલી વાતો હોય
બાર છે આજે
પ્રયત્ન કરીએ તો બધાને સમજાય સમજવાનો પૂર્ણ થાય ને ન સમજાય
પ્રયત્ન ઓછો છે ને
સમજાય કે નિર્મળ પર્યાય ના આશરે નિર્મળ પર્યાય ટકે નહીં વધે નહીં ઉત્તમ પણ ન થાય
બરોબર
પણ અંતરતત્વ જે શુદ્ધ ભૂતત્વ છે તેના જ આશરે પ્રગટે છે ટકે છે અને વધે છે સર્વ મોક્ષ માર્ગની અવસ્થાની ઉત્પત્તિ મોક્ષ માર્ગનું વૃદ્ધિગત પણ મોક્ષ માર્ગ પૂર્ણ થાય છે એ પ્રકારની તત્વના આશ્રય થાય છે દયા દાન આદિ ના શું પરિણામ એ તો મૂળ બહિર તત્વ છે હવે બહિર તત્વમાં બે ભેદ છે પર્યાય છે બહિર તત્વમાં શુદ્ધ અને અશુદ્ધ એવા બે પ્રકાર પડે છે એમાં દયાનો રાગ દાનનો રાગ આદિ જેટલા જેટલા કોઈ શુભ ક્રિયા સંબંધીના રાગ છે આદિમાં વગેરે વગેરે બધા પૂજા ભક્તિ સ્વાધ્યાય બારમા વ્રત સુષ્મીમાં જે કોઈ પ્રકારનો વિકલ્પ ઉઠે છે એ તમામ રાગ શુભ પરિણામ એ તો મનોમ જમીન તત્વ છે એમાં કસાય હોવાથી મંદ કસાય પણ કસાય સહિત પણ હોવાથી એ મનોમ જમીન તત્વ છે અને સમૂહ દર્શન દાન ચારિત્ર ના પરિણામ તે નિર્મળ બહિર તત્વ છે જે શુદ્ધ મોક્ષ માર્ગ ના નિશ્ચય મોક્ષ માર્ગ ના પરિણામ છે તે નિર્મળ બહિર તત્વ છે આવો નિશ્ચય નો વિષય છે શુદ્ધ નિશ્ચય નો વિષય આવો છે કે જ્યાં વ્યવહાર રત્નત્રય ના પરિણામ એ મૂળ બહિર તત્વ છે અને નિશ્ચય રત્નત્રયના પરિણામ
નિર્મળ
નિર્મળ બહિર તત્વ છે પણ બંને બહિર તત્વ છે આવો શુદ્ધ નિશ્ચય નહીં શુદ્ધ નહીં વિષય છે દ્રવ દ્રષ્ટિ તો એક શુદ્ધ અંત તત્વ ને જ અવલંબે છે જયારે દ્રષ્ટિનું કાર બધા ગુણોમાં એક વિશિષ્ટ પ્રકારનું છે અને એની વિશિષ્ટતા જોઈને એને મૂળની ઉપમા આપી છે દંશન મૂળો એ જે મૂળની ઉપમા આપી છે એમાં એની મૂળની પ્રકૃતિ સ્વભાવ શું છે મૂળનો પ્રકૃતિ શું સ્વભાવ છે એ બતાવ્યું છે તો મૂળનું કામ આ કરે છે મૂળમાં આ કામ કરે છે આપણે નહીં કહીએ આ બધું કામ થાય છે પણ મૂળમાં આ અહીંથી કામ થાય છે
બરાબર
આખી મશીનરી ચાલે છે પણ એનું જે મૂળ છે ત્યાંથી એની ચાપ દાબવામાં આવે છે એમાં દર્શન છે એ મૂળ માં કામ કરનાર હોવાથી એને દંશન મૂળ મૂળ ધર્મ કહેવાનું મૂળ તો બધા જુઓ જ છે પણ એકને મૂળ ધર્મ કહેવાનું કારણ શું આ સવાલ છે એનું પરિણમનનો જે સ્વભાવ છે પરિણામ એમ કરવાનો એનો જે સ્વભાવ છે એમાં એ અખંડપણે દ્રવ્યને વિષય કરે છે ત્યારે જ્ઞાન દ્રવ્યને વિષય કરે છે પણ એ ખંડપણે વિષય કરે છે ને આ અખંડપણે વિષય કરે છે જ્ઞાનમાં બે ખંડ પડે છે એક સ્વરને પણ જાણવાનું જ્ઞાન કામ કરે છે અને સ્વને પણ જાણવાનું કામ કરે છે ઉપયોગ એકાકાર હોય ત્યારે પણ લબ્ધમાં તો આગળ ઉપર પડી છે કે નહીં એ તો બહાર આવે છે સીધો રાગમાં આવે છે ઉતરાગ નથી થઈ ગયું તો પૂર્ણ ઉતરાગ નથી થઈ ગયું તો અનુભવમાં તો ઉપયોગમાં જેમ કેવળીનો એટલો શુદ્ધાત્મા છે એ માને શુદ્ધાત્મા છે સ્વરૂપમાં ત્યાં એ લેશે પણ કેવળી અને સ્મૃત કેવળીમાં તફાવત નથી એમ કરે છતાંય છે એના જ્ઞાનમાં ઉપયોગમાં પણ ધર્મનો વિષય નથી છતાં એટલો તો જ્ઞાનમાં આવી જાય છે કે આ જે ત્રિકાળી શુદ્ધ આત્મ તત્વ છે, એકનું જે આત્મ તત્વ છે એ એકનું શુદ્ધ છે, નિર્ભય શુદ્ધ છે, એમ જ્ઞાનમાં આવે છે. વિકલ્પ નથી, પણ બીજા રાગાદી ભાવ અને દેહાદી બીજા જે જળ તત્વો એનું આ શુદ્ધ તત્વમાં અસ્તિત્વ નથી, એવું જ્ઞાન તો થઈ જાય છે. હું એક શુદ્ધ છું, એમાં બીજું કાંઈ ભેદ થયો નથી, એ બધું એમાં આવી જાય છે. ભલે વિકલ્પ નથી તો પણ એનું જ્ઞાન આવી જાય છે. એમ જ્ઞાનમાં એક સિવાય બીજો પણ વિષય છે કેમ છે, દ્રષ્ટિમાં એ પ્રકાર નથી. જ્ઞાનમાં તો બીજાની સ્વમાં નાસ્તિ છે, પરની નાસ્તિ છે સ્વમાં, એવું જ્ઞાન થઈ જાય છે, સ્વનું જ્ઞાન થતા. જ્યારે દ્રષ્ટિમાં પર અસ્તિ છે તો પર નાસ્તિ છે એ કોઈ વાત નથી, એવું એના પરિણામ. પરની અસ્તિ નાસ્તિ સાથે શ્રદ્ધાની દ્રષ્ટિનો કોઈ સંબંધ નથી, જ્ઞાનને એ જ્ઞાનનો વિષય છે. એવું જે જ્ઞાન દ્રષ્ટિનું દ્રવ દ્રષ્ટિનું પરિણામ છે એ અનંત ગુણના અવલંબન ભાવને ઉભો કરનારો છે. અનંત ગુણ જે આત્માને અવલંબીને પડે છે, પરિણામમાં પરિણમતા થયા અને રહેતા થયા, એનું મૂળ કારણ અહીંયા દ્રવ દ્રષ્ટિ આજે ઉત્પન્ન થઈ રહી છે.
નિર્મળ ઉપયોગ છૂટી જાય ત્યાં પછી એમને જયારે રાગની અંદર માં જ્ઞાનનું જોડાણ થાય છે એટલે એને લક્ષમાં આવે છે ને કે ત્યારે ભેદ હતો પર હોય
ત્યારે ભેદ હતો એટલે
ત્યારે સ્વતત્વનું અવલંબન પણ હતું અને પરથી ભીન પણ હતું.
જયારે એને એ તો વિચારનો વિષય થયો, પછી એને એવું વિચાર્યું પણ જયારે અનુભવ ત્યારે એને પરનો અનુભવ થયો હતો.
અનુભવ થયો ત્યારે શું થયું?
ત્યારે એને એટલા સ્વનો અનુભવ થયો, એટલા સ્વનો અનુભવ થયો એનો અર્થ શું? આ ઘર મારું છે એમ ઘરમાં પ્રવેશ કરતા હાસ અનુભવે કે આ મારું ઘર. ત્યારે ભલે ગામના હજાર ઘરનો વિકલ્પ નથી, પણ આવી ગયું એ આવી ગયું કે ગામમાં હજારો ઘર છે પણ એક તો મારા
નથી.
એમ જ્ઞાનને એવું એવો એક સંબંધ છે, પરના સ્વના અસ્તિના જ્ઞાન સાથે પરનું નાસ્તિપણાના જ્ઞાનનો એક સંબંધ છે. એવું દ્રષ્ટિમાં નથી, એવું દ્રષ્ટિમાં નથી. એમ દ્રષ્ટિનો ચોક્કસ પ્રકારનો ખાસ પ્રકારનો તો એવા અખંડ ભાવે વર્તે છે, એવા અખંડ ભાવે સ્વસ્વરૂપને દ્રષ્ટિમાં લે છે એટલે ગ્રહે છે, કે જેમાં રાગ અને પર કે પર્યાય છે કે નહીં એની સાથે એને સંબંધ નથી. એ તો પ્રશ્ન નથી, પણ નથી કે છે એ તો પ્રશ્ન નથી. શું પરદ્રવ્ય રાગ અને પર્યાય ત્રણે આવી ગયા, એક સમયની પર્યાય આવી ગયો, એવી રીતે દ્રષ્ટિ સ્થાન બદલે છે. મંથનથી સમજવા દે છે, અગિયારમી જે ગાથા છે સુનિલ સાર ને એ આ દ્રષ્ટિકોણ પર છે. ભૂલથમ વસુદે સમાહિતથી હવે એ જીવો એ બોલેલું છે, ઉતાર્થ ને આશ્રિત જીવ સમય દ્રષ્ટિ થાય છે. એ જે પદ્મુંદાચાર્ય ઉતાર્થ નો આશ્રય માં દ્રષ્ટિ લીધી છે, પિતા પણ ચંદ્રાચાર્ય એવું કીધું છે કે આ જે ભૂતાર્થનું આશ્રિતણ છે ત્યાં બધો અભૂતાર્થ છે. અભૂતાર્થ છે એનું વ્યાખ્યાન જોઈ દેવું કર્યું છે ત્યારે એમ કે છે એ છે કે નથી પ્રશ્ન ક્યાં છે દ્રષ્ટિને.
બરાબર,
દ્રષ્ટિને અભૂતાર્થ છે એ દ્રષ્ટિને નથી, એ તો જ્ઞાનને છે કે આ અભૂતાર્થ છે મારામાં નથી. ત્રિકાળીમાં પર્યાય નથી એ જ્ઞાન ભલે જાણે, દ્રષ્ટિને તો બસ ત્રિકાળી જ સર્વસ્વ છે ત્યાં છે કે નથી બીજું એની સાથે એને શું લેવા દેવા. એ એ પ્રકારનો કોઈ પરિણામ દ્રષ્ટિ દર્શન ગુણમાં તો એવું જેને વળગે એને આંધળું થઈને વળગે એવું પરિણામ છે. દ્રષ્ટિ આંધળી છે એમ કહેવાય છે, શ્રદ્ધા છે તે આંધળી છે એમ કહેવાય છે.
કે બીજું કઈ જોતું જ નથી, જેમ આદવાને કઈ દેખાય નહીં અને કઈ દેખાતું જ નથી. શ્રદ્ધામાં પરિણામનો વિષય જ નથી, શ્રદ્ધા તો જ નથી. એટલે એ આંધળી છે, બસ એટલે જ જોવે છે. જયારે પરને જોવે છે ત્યારે આત્મા બધું આંધળી છે. તેથી એને અંધશ્રદ્ધા કહે છે. મિથ્યા શ્રદ્ધાને અંધશ્રદ્ધા એટલા માટે કહે છે કે એમાં પોતાનું જ્ઞાન નથી કે પોતે કોણ છે. એટલે આંધળી થઈને એ પરને વળગે છે. એ જ જયારે સ્વને વળગે છે ત્યારે વર્તમાન અવસ્થાને પણ શ્રદ્ધતી નથી, દેખતી નથી. દ્રષ્ટિ વિશિષ્ટ પરિણામ છે. અને એ સ્ટુડન્ટ એવી વિશે ન્યા સુધી લઈ લીધો કે સીધ પરમાત્મા ઓ સિદ્ધા લઈમાં સાધુ અનંત બિરાજમાન રહ્યા છે. કારણ એમનું સમ્યક દર્શન શ્રદ્ધાનો આ પરિણામ છે. એવી તાકાત છે એ શ્રદ્ધાની, એવી તાકાત છે કે એ તાકાત સાથે જગતમાં કોઈ બીજી તાકાત જ જાણે કે એવી તાકાત છે. સરકારની જબરદસ્ત તાકાત છે. એટલે તો શક્તિ ધ્વની હોવાથી ઊંધો છે હોવો જલ્દી થતો નથી. તીર્થંકરના દિવ્ય ધ્વનિના ઉપદેશ કાને પડે તો પણ શ્રદ્ધા પલટવી એ બહુ મોટી મારી વાત છે. અને જ્યાં શ્રદ્ધા પલટે છે ત્યારે એને જ્ઞાનીઓ અને ભગવાન કહે છે કે ધન છે તમે આખો તો પલટો માર્યો. હવે હવે તે આખો પલટો મહાન પુરુષાર્થ સૂક્ષ્મ છે કે નિરૂપણ કરવાના પણ સ્થૂળ વિચારથી સ્થૂળ વિકલ્પથી સ્થૂળ વિચાર કેમ 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 કરી દીધો છે શાસ્ત્રકારો અને જ્ઞાનીઓ. જેઓ સમજીને પ્રણમી જાય
છે
ભલે અલ્પ પણ એને કહેવાય છે તો પણ જે કઈ કહેવાય છે એમાંથી લક્ષ કરી દે છે. આમ કહેવા માંગે છે પોતાના મતલબ ની અને પ્રયોજન ની વાત છે પકડી શકે છે, નહીં તો ન પકડી શકે.
બરોબર.
દ્રવ દ્રષ્ટિ તો એક શુદ્ધ અંત તત્વ ને જ અવલંબે છે. દ્રવ દ્રષ્ટિ તો બીજું અવલંબન કરતી નથી. એને અવલંબનમાં કઈ છે જ નહીં. બીજું કઈ દેખાતું નથી ને શ્રદ્ધાતું નથી. સર્વસ્વપણે પોતાના સ્વરૂપમાં ધ્યાન કે અભેદ થઈ ગઈ. દ્રષ્ટિ તો પર્યાય છે પોતે, એને એ વાત પણ રહેતી
નથી.
સમ્યક દર્શન સમ્યક દર્શનનું અવલંબન કરતું નથી. પછી બીજાનું અવલંબન કરવાનો પ્રશ્ન રહેતો
સાહેબ પર્યાય પરદ્રવ્ય
કોઈ અપેક્ષા એ બધું પછી કરવા નાખ્યું. અવલંબન નથી કરવું એ અપેક્ષા, એ આશ્રય નથી કરવો એ અપેક્ષા, એટલી મર્યાદા
છે.
લક્ષણ નથી એ પણ સાથે સાથે બોલી લેવામાં આવે તો પાછું લોકો અધ્યાત્મમાં પણ ઉત્કૃષ્ટ કક્ષાના અનુત્કૃષ્ટ કક્ષાની શૈલી પણ અનેક પ્રકારે આવે છે.
જય હો સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.